प्रवचन नंबर 433 तारीख 22/5/89 53 मिनिट नियमसार गाथा 50।
કોઈ પણ પ્રકારના વિચારો એકદમ બંધ કરીને અત્યારે તો જાણે સાક્ષાત દિવ્ય ધ્વનિ ખરતી હોય, ભગવાનની વાણી ખરતી હોય અને એના દિવાનને વજીરો આ ગ્રહણ કરીને શાસ્ત્ર લેખા છે અનુભૂતિ, અને એ શુદ્ધાત્માનું સ્વરૂપ મને સમજાવે છે. મારે આ જગતમાં બીજું કાંઈ જોતું નથી, મારે એક મારા શુદ્ધાત્માનો જ અનુભવ કરવો છે. અને અનુભવ પહેલા અનુભવનો વિષય શું છે એ લક્ષમાં આવ્યા વિના અનુભવ થઈ શકતો જ નથી. ત્રણ કાળમાં આત્મા પરિણામથી સહિત છે એવા શાસ્ત્રો, એવા આગમો અસંખ્ય છે. અત્યારે વિદ્યમાન તાલપત્રથી લખેલા ઢેરના ઢેર, રૂમના રૂમ ભરેલા છે. દક્ષિણમાં પર્યાયથી સહિત આત્મા છે, કેમ કે પરદ્રવ્યથી જુદો પાડવા માટે, પ્રમાણમાં લાવવા માટે આત્મા પરિણામથી સહિત, ઉત્પાદથી સહિત છે, બંધમોક્ષથી સહિત છે. અને બંધમોક્ષને કરીને ભોગવે છે આત્મા એકલો. એવા પર્યાય સાપેક્ષ આત્માની વાત એટલે અશુદ્ધ આત્માની વાત. શું કહ્યું? પર્યાયથી આત્મા સહિત છે. અહીંયા સુધી અનંતવાર જીવ આવ્યો છે, આ કંઈ નવી વાત નથી. પણ ભગવાન આત્મા ઉપરીતા અને વિનસતા પરિણામથી પણ ભિન્ન છે. એવા આત્માનો એને પ્રત્યક્ષ અનુભવ તો કર્યો નથી, એ પાતુર રહો. પણ આવા શુદ્ધ નયના વિષયભૂત આત્માની વાત, શુદ્ધ નયની પક્ષની વાત પણ એને પોતાની જાણીને સાંભળી નથી. કામભોગ બંધનની કથા સાંભળી છે. આત્મા પરિણામથી સહી છે અને પરિણામને કરે છે, ભોગવે છે, એ કામભોગ બંધનની કથા છે. એ મોક્ષની કથા, મોક્ષ માર્ગની આત્માની કથા નથી. આ ભણેલાની અહીંયા ભૂલ કાઢવા માટે પર્યાયને પરમિડે કેવું છે? ભણેલાની ભૂલ છે આ. ભણેલા પરિણામને જીવના પરિણામ છે, જીવમાં થાય છે, જીવ એને કરે છે અને જીવ એને એકલો ભોગવે છે. સંસાર અવસ્થામાં પણ એકલો કરે અને મોક્ષ માર્ગમાં આવે ત્યારે પણ મોક્ષ માર્ગની પર્યાયને એકલો કરે અને એકલો ભોગે અને મોક્ષમાં પણ એકલો જાય. આવી પર્યાય સાપેક્ષ ત્રિવેની વાત એ કામ ભોગ બંધનની કથા છે. એટલું બધું કે હા, તેના આધારે કહું છું કે વ્યવહાર સગલો એ ઉતાર છે એવું સર્વજ્ઞનું વચન છે. પરિણામથી ભિન્ન ભગવાન આત્માની વાત તે ખરેખર રૂચિપૂર્વક સાંભળી નથી. અહીં પેલા હતું, હવે હમણાં નીકળી ગયું છે. આ બાઇક ઓછું ને ત્યારે નીકળ સામે જતું એક સૂત્ર, જે કોઈ આત્માએ આ શુદ્ધાત્માની વાત પ્રીતિપૂર્વક સાંભળી છે. પ્રીતિ એટલે રૂચિ, પ્રીતિ એટલે શેની રૂચિ? લક્ષ્મીની? નહીં 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 નહીં, સત્તાની નહીં, શાસ્ત્ર જ્ઞાન ઉઘાડી રૂચિ કે ના, એ રૂચિ મિથ્યાતું છે, રૂચિ મિથ્યાતું છે. એ જ્ઞાન નથી, જ્ઞેય છે. એમાં લખ્યું છે કે ભગવાન આત્માની વાત તે પ્રીતિપૂર્વક સાંભળી નથી, અને કદાચિત તું પ્રીતિપૂર્વક જો સાંભળીશ તો ભાવિ નિર્વાણ ભાજનમ, ભવિષ્યની થવાવાળી પર્યાય એનું ભાજન નામ અત્યારે તું પાત્ર થઈ જઈશ. અત્યારે મોક્ષ નહીં થાય, એનું ભાજન. માંડ વખત આવ્યો છે ભાઈ, તત્વની મુખ્યતા રાખજો. અમે આ છે ને કાલ નથી, પણ તત્વની મુખ્યતા રાખજો. ગુરુદેવે કહેલું તત્વ અપર છે, ફરે એમ નથી. એ સંતો સમજાવે છે કે પ્રભુ તું પરિણામથી રહિત છે તારો આત્મા, તે વાત તે સાંભળી નથી. અને એવા શાસ્ત્રો પણ ઓછા, પર્યાયથી રહિત આત્મા છે એવા અધ્યાત્મ શાસ્ત્રો પણ અત્યારે વિદ્યમાન ઓછા છે, છે ખરા, રહી તો ગયા, રહી તો આપણા ભાગ્ય રહી ગયા, એ આપણા ભાગ્ય છે એટલા, અને એનો ઉકેલ કરનાર પણ આપણને મળી ગયો સાક્ષાત ભગવાનના, આપણને ભેટા થયા હતા, એ ભગવાન હતો આપણા માટે તો સાક્ષાત તીર્થંકર હતા, તીર્થંકર તો થવાના છે ત્યારે થશે, પણ આપણા માટે તો વર્તમાન તીર્થંકર, આપણે ગુરુપ્રસાદ નીકળ્યું ત્યારે યુગલજીએ વાત કરી હતી, ગુરુપ્રસાદ લાવ્યું હતું, સૂર્ય કેટલી થાય ત્યારે થાય, અમારા માટે તો અત્યારે એમાંય કેટલા હિન્દી ભાષી ભાઈ છે, લીંબુની મુખ્યમંત્રી ટીકા આવી, તમે ક્યાંથી, જ્ઞાનીની વાણી ઉપર શ્રદ્ધા નથી, શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગયા, વ્યવહાર શ્રદ્ધાથી, જ્ઞાનીની વાણી અપર અને સત્ય વ્યક્તા હોય છે, એને કોઈ કોઈ મેળવીને આડીઅવળી વાત એની મુખમાંથી આવે નહીં, આ તો આપણે બધાએ સાંભળેલી વાત છે, ગુરુદેવ કહેતા હતા કે અમે તીર્થંકર છીએ, થવાના છીએ એમ નહીં કે અમે છીએ એમ આવતું તું, એ ગુરુ સ્પષ્ટીકરણ કરી ગયો આપણા માટે, ટેકો રહી ગઈ, ટેકો રહી ગઈ, આજે કિશોરભાઈને કહ્યું કે આ ટેકનું સાધન રહી ગયું, જીતુભાઈને કહીને આ ટેકનું સાધન, ત્યાં એવું ટેક પગડે છે એવું અહીંયા પગડવું જોઈએ, આ રતિભાઈએ કહ્યું કે મેં કામ સોંપી દીધું છે, ત્યાં સોનગઢમાં ચંદુભાઈ રતિભાઈ હું ત્રણેય બેઠા હતા, કહ્યું રતિભાઈ આ કામ કરવા જવું છે, જો સાક્ષાત જાણે ગુરુદેવ બોલે છે એને એવું લાગે સાંભળનાર ને બધાને, હો તો કે ના ભાઈ મેં કામ સોંપી દીધું છે, મેં કહું પત્ર લખવાનો છું ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટની મિટિંગમાં, પણ હવે નહીં લખવું, તો કે ના તમે લખજો પત્ર, અમને ખ્યાલ નહીં વધારે એમાં શું, સારી વાત છે કે, અને મેં કામ સોંપી દીધું છે, કહે છે કે પ્રભુ એકવાર સાંભળશે પર્યાય કે ભીન આત્મા છે વાત સાંભળી નથી, એક જ તો વિભક્ત આત્માની વાત છે સાંભળી નથી એમ કહ્યું, હો આમ એક બાજુ કે અનંતવાર તીર્થંકરની સભામાં ગયો, એક બાજુ એમ કે તો તીર્થંકરની સભામાં ગયો ત્યારે એક જ તો વિભક્ત આત્માની વાત સાંભળી નહીં હોય, નથી સાંભળી, સાંભળી પણ સાંભળી નથી, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખી, બે પાંખા છે ને અહીંથી સાંભળે અહીંથી નીકળી જાય, આમ ના આવી, એ અપૂરો 50 નંબરની ગાથા, 38 નંબરની ગાથા અને 50 નંબરની ગાથા અપૂરો છે ભાઈ, હો એના કાને વાત આવે, વાત હજી વાત ચાલી હોય એના કાને વાત આવે, એ વાત છે, એ કાલે થોડું ચાલ્યું હતું ફરીથી આવે ટીકા 50 નંબરની ગાથા છે, આ હે ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે, આ કેને મુનિઓને કહેતા છે, મુનિઓને કહેતા છે, અરે સર્વ પ્રાણીઓને કહે છે પ્રભુ આ વાત છે સાંભળ, હે તુને ઉપાધે શું પર્યાય માત્ર એ છે, એકત્વ અને વિભક્ત અનંત ગુણથી આત્મા એકત્વ છે અને અનંત ગુણની અનંત પર્યાયથી આત્મા વિભક્ત નામ જુદો છે, એ પાયાની વાત બે શબ્દમાં કહી છે, હું શું કહીશ આ સમસ્યા લખીશ, હું શું લખવાનો છું, હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, કે જે તે કદી સાંભળી, એકત્વ એટલે અનંત ગુણથી એક પણું, અનંત ગુણવાળો આત્મા નહીં, એકત્વ અનંત ગુણથી એક પણું એવો જે ભગવાન આત્મા ટીકાળી અને વિભક્ત નામ પરિણામ માત્રથી જુદો એવા આત્માની વાત હું તને કહીશ, ત્યારે શિષ્યને પ્રશ્ન થયો કે એવો એકત્વ વિભક્ત આત્મા શું છે કે જે તમે કહેવા માંગો છો, એ છઠ્ઠી ગાથામાં કહ્યું કે આત્મા પ્રમત્વણ નથી ને અપ્રમત્વણ નથી, એનાથી જુદો પર્યાય માત્રથી જુદો એક નાયક ભાવ છે, આ તે એકત્વ છે, એકત્વનું નામ જ્ઞાયક છે. જ્ઞાયક એટલે એમાં અનંત ગુણો રહેલા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ પ્રભુત્વ વૈભવત્વ એવી એવી અનંત 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 શક્તિનો ખજાનો ભગવાન આત્મા ભરેલો છે. આ એકત્વ છે એનું નામ જ્ઞાયક છે, અને જ્ઞાયકનું લક્ષ્ય કરીને એમાં લીન થવું. લક્ષ્ય સમય દર્શન લીનતા એટલે ચારિત્ર. અને એ જ્ઞાયક ભાવ કેવો છે? સિદ્ધ જેવો છે અત્યારે. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં, કઈ લક્ષ્ય થવાને તેનો શાસ્ત્ર કયા સુખદાય લક્ષ્ય. લક્ષ ફેરે ફેર છે એ વાત કહે છે કે હે અને ઉપાધિ પરિણામ માત્ર હે છે. હે નો અર્થ દ્વેષવાચક શબ્દ નથી. આ પરિણામ નહીં, આ પરિણામ મારે નથી. ના ના, જ્યાં રાગના પરિહારની વાત ચાલે છે વિતરાગ માર્ગમાં, ત્યાં દ્વેષનું પ્રતિપાદન હોઈ શકે. કોઈ જીવ પ્રત્યે દ્વેષ તો કરાય જ નહીં. જ્યાં રાગનો પરિહાર કરવાનો ઉદ્દેશ હોય ત્યાં કોઈ જીવની કોઈ વખતે કોઈ પર્યાય આડી અવળી દેખાણી હોય ને એ વખતે તને દ્વેષ થઈ ગયો હોય તો એ દ્વેષ છોડી દેજે. આ દ્વેષનો માર્ગ નથી, રાગનો માર્ગ નથી, તો દ્વેષનો માર્ગ ક્યાં થયો? કે છે હે ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. હે એટલે ત્યાગ, ત્યાગ એટલે પરિણામનું લક્ષ્ય છોડવું, એનું નામ ત્યાગ. પરિણામને અલોકાકાશમાં મોકલી દેવા પર્યાયને, એનું નામ ત્યાગ નથી. પરિણામનું લક્ષ્ય છોડવું એટલે પરિણામને જાણીને પરિણામમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છો. એ દ્રવ્યનું લક્ષ્ય કરતા પરિણામનું લક્ષ્ય છૂટી જશે અને પરિણામમાં આત્મબુદ્ધિ છૂટી જશે, તને અનુભવ થશે. આ એનું નામ પર્યાયને હેય કરી કહેવામાં. પર્યાયનું લક્ષ છોડે ત્યારે પર્યાય થાય. પર્યાયનું લક્ષ રાખે અને દ્રવ્ય ઉપાધિ થાય એમ ત્રણ કાળે બનશે નહીં. જયારે આત્મા ઉપાધિ થાય છે ત્યારે પર્યાયનું લક્ષ સર્વથા ચૂકી જાય છે અનુભવના કાળમાં. અને પછી પણ લક્ષ તો આત્માનું રહ્યા કરે છે, પરિણામ જણાય છે, પણ લક્ષ થતું નથી. સાધકની સ્થિતિ છે આ. આ હે ઉપાધિ અથવા ત્યાગરણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, આગળ જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, છે પરિણામો છે, પરિણામને થાપે છે, પરિણામને છે, પરિણામ નથી એમ, પરિણામ છે. છે કહ્યું કે નહીં કે નથી કહ્યું? પરિણામ પરિણામના સ્થાનમાં છે. સોગાનીજી ફરવાવતા હતા કે પરિણામ કો પરિણામ રહેને દો, મેં તો એ પરિણામી હું. પરિણામ કો પરિણામ કા સ્થાન મેં રહેને દો, મેં તો ઉસે જુદા એ પરિણામી હું. બધા સાધકની આ એક સ્થિતિ હોય છે. મદ્રાસમાં જ્ઞાની છો એનું પણ, એને કલકત્તામાં થાય તો પણ એનું, એ રાજકોટમાં જ્ઞાની થાય તો પણ એક જ પ્રકાર હોય, બે પ્રકાર હોઈ શકે નહીં. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, વિભાવ ગુણ પર્યાયો વિશેષ વિશેષ ગુણના પર્યાયો છે. વ્યંજન પર્યાયને ગૌણ કરીને ગુણ પર્યાયની વાત મુખ્ય કરે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 59મી ગાથામાં વ્યવહારનીના કથન દ્વારા એટલે જાણવાના કથન દ્વારા વ્યવહારની એ તો છે કે નહીં, એટલે કે ખરેખર આત્મા નથી. વ્યવહારની જે કહે છે અન્યથા કથન કરે છે, અભૂતાર્થીનું કથન છે. વ્યવહારને સંયોગનું જ્ઞાન કરાવે છે અને નિશ્ચયને સ્વભાવનું ભાન કરાવે છે. શું કહ્યું? વ્યવહાર નહીં પડકાર આવે કઈ, વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે અને નિશ્ચયની સ્વભાવનું ભાન કરાવે છે. એને નિશ્ચય નહીં કહેવાય. તેઓ પૂર્વે 59મી ગાથામાં વ્યવહારનીના કથન દ્વારા ઉપાદય પડે કહેવામાં આવ્યા હતા. ઉપાધિ એટલે જાણવા માટે છે. ઉપાધિ નો અર્થ કર્યો આપણે વાંચી ગયા કાલ, એટલે વાંચવાની જરૂર નથી. ઉપાધિ નો અર્થ એ પરિણામો છે એમ સાધક જાણે છે. સાધક એમ જાણે છે કે પરિણામ છે, આ ચોથું ગુણસ્થાન છે, આ પાંચમું છે, છઠ્ઠું સાતમું છે. સાધક જાણે છે પરિણામને, ગુણસ્થાનને, માર્ગના સ્થાનને, તીર્થમાસને જાણે છે. પણ જાણે છે પણ એના પ્રત્યે લક્ષ્ય, લક્ષ્ય વિનાનું જાણવું તેને જાણવું કહેવામાં આવે છે. લક્ષ પૂર્વકનું જાણે છે પર્યાયને અજ્ઞાની વિદ્યા થતી છે. વ્યવહારનીના કથન દ્વારા ઉપાધિ પણ કહેવામાં આવ્યા છે, જાણવા માટે છે નથી એમ નથી. પર્યાય કઈ સસલાના સિંગડા છે એમ, આકાશના ફૂલ છે એમ નથી. આકાશને ફૂલ હોય જ નહીં, પણ પરિણામ તો હોય, પણ પરિણામનું લક્ષ્ય કરવા જેવું નથી. પ્રભુ આ પરિણામને ઉડાડીશ માં, પરિણામના લક્ષ્યને ઉડાડજે. પરિણામને ઉડાડીશ તો પરિણામ ઉડી નહીં શકે, પણ પરિણામનું લક્ષ્ય તો છૂટી શકે છે ને દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય થઈ શકે છે. પછી પર્યાયનો જ્ઞાતા કહેવાય. દ્રવ્યનું લક્ષ્ય થાય પછી પર્યાયને વ્યવહારે જાણેલો પ્રયોજનવાન કહેવામાં, એ પણ જાણેલો શબ્દ હતો, એ પણ ખરેખર જણાયેલો છે એનો અર્થ સંસ્કૃતનો. ગુરુદેવ કે અમને ઈષ્ટ છે વાત, અમને વાત ઈષ્ટ જેવો બેઠો હતો. મલાડમાં એક વિદ્વાને કહ્યું કે સાહેબ બારગી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન લખ્યો છે પંડિતજી, જય ગુરુના ઠીક છે, પણ ખરેખર તો જણાયેલો પ્રયોજનવાન છે. એમ કેમ કે પરિણામની સન્મુખ નથી જ્ઞાન, અને જે જ્ઞાન પરિણામની સન્મુખ છે એ જ્ઞાન નથી. શું કહ્યું, અંદરની વાત છે. આ જેને અતિન્દ્રિય જ્ઞાન થયું છે એ અતિન્દ્રિય જ્ઞાનનું લક્ષ્ય પરિણામ નથી. એ અતિન્દ્રિય જ્ઞાન પરિણામની સન્મુખ નથી. એ અતિન્દ્રિય જ્ઞાન તો આત્માની સન્મુખ છે. આત્માની સન્મુખ રહેતું જ્ઞાન એ પરિણામ એમાં જણાઈ જાય છે એવી દ્વિરૂપતા જ્ઞાનની સ્વપ્ન પ્રકાશક શક્તિ અંદરમાં રહેલી છે. પરના લક્ષ વિના અને અજ્ઞાની રાગને ક્રોધને માનને માયાને જાણે એના લક્ષ પર ક્યારે કરે. લક્ષ અને પક્ષ, લક્ષ અને પક્ષ છે ત્યાં એની પ્રતીતિ થઈ જાય છે. લક્ષ અને પક્ષ જ્યાં છે ત્યાં એની પ્રતીતિ થઈ જાય છે. પરિણામમાં આત્મબુદ્ધિ કરીને જાણે છે અજ્ઞાની. એક આત્મધર્મમાં વાત ઘણા વર્ષ પહેલા આવી હતી, ત્રણ શબ્દો આવ્યા હતા, લક્ષ પક્ષ અને અનુભવ. એમ ત્રણ શબ્દો બહુ યાદ નથી અત્યારે, પણ બહુ ગુરુદેવના વખતમાં ગુરુદેવના વ્યાખ્યાનમાં વાત આવી. એ વ્યાખ્યાનમાં વાત આવી, એ આત્મધર્મ આવી હતી. ગુરુ રામજીભાઈએ એ વાત લીધી હતી એ વખતે તંત્રી પોતે હતા. દક્ષ, હા દક્ષ, લક્ષ પક્ષ ને દક્ષ, આ ત્રીજો શબ્દ બરાબર યાદ નહોતો. દક્ષ, હા હા, અપૂરો વાત આવી હતી છે. બાર બધી પંચાયત મૂકીને આત્મય કરી લેવું, ક્ષણિક ભાવ આવી જાય. હા એ મારા ભાવ નથી. હા હા, એ ભાવનો સ્વામી, અરે હું એનો જ્ઞાતા પણ નથી. જોર કરીને અંદરમાં આવી જા. કથન દ્વારા ઉપાધિ પણ કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચયના ફળે. પરંતુ શબ્દ વજની છે, વજની. આ વજની શબ્દ કોનો છે? યુગલજીનો છે. આ શબ્દ વજની છે એમ કે પોતે, એટલે વજનવાળો હિન્દી ભાષામાં. પરંતુ અહીંયા ઉપાધિ કહ્યું, પરંતુ એને ઉપાધિ નહીં માનતો. એ જાણવાની અપેક્ષા એ ઉપાધિ શબ્દ વાપર્યો છે આચાર્ય મહારાજે, પણ આદરવાની અપેક્ષા એનો વાચ્ય નથી. ઉપાધિનું વાચ્ય જુદું, કે બધા શબ્દના અર્થ ફેરવી નાખે સંકટવાળા, એવા આક્ષેપ કરે અજ્ઞાની. અજ્ઞાનીનો તો ધંધો જ છે રેડું પાડવાનો, અનાધિકાર. ગુરુદેવ કહેતા હતા, એક બાપને બે દીકરા હતા, તે તરબૂચમાં બે ભાગ કરે ખીરો, સમજી ગયા? તો એક ખીર લાંબી વજન હરખું ને એક ખીર ટૂંકી વજન હરખું બેનું. તો ઓલો કડિયારો છોકરો કે આ ખીર મને નહીં, મને ઓલી ચીજ જોઈ. જ્યાં ઓલી આપે તો ના, મને આ જોઈ. કડિયો કિરાજ ત્યારે પણ વચન બેનું સરખું છે, એક લાંબી ને ટૂંકી છે, જાડી છે અને લાંબી છે, જરા પતલી છે, વચન બેનું સરખું છે. શુદ્ધ નિશ્ચયના પળે પરંતુ શબ્દો ઉપર વચન છે. આ પરંતુ શબ્દ છે ને એ માર્મિક છે, વ્યવહારનો નિષેધવાચક છે. પરંતુ પરંતુ શુદ્ધ નિશ્ચિંતના પળે તેવો હે છે, વા કયું ઉપાધેય, ઉપાધેયની સામે હે. શાંતિથી સ્વાધ્યાય કરે તો માલામાં ઘણો વીરો છે. એક કલાક 50 મિનિટ તો ઉપયોગ ને ક્યાંય જવા ન, એકાગ જીતે આત્માના સ્વરૂપનું માનસિક એકાગ્રતા હોય, જી માનસિક એકાગ્રતા આત્મા એક જવા છે. માનસિક એકાગ્રતા હોય ત્યારે તો સંતો શું કહેવા માંગે છે થોડું ઘણું એના લક્ષમાં આવે. ઉપયોગ ડોળાયેલો હોય કશાયથી રંજીત, ડોળા પાણીમાં મોઢું ન દેખાય, ડોળા પાણીમાં મોઢું દેખાય ન દેખાય, એ પાણી ઊંધી જાય, પાણી સ્વચ્છ હોય ને મોઢું જોઈએ તો દેખાય. એમ જયારે સ્વાધ્યાય મંદિરમાં આવે ને જયારે કાથા ચાલતી હોય ને સંતો આપણને સંભળાવતા હોય ત્યારે ઉપયોગ બીજે ન જાય કે શું આ સ્વરૂપ કહેવા માંગે છે. 49મી કાથામાં ઉપાધેય કહ્યું અને અહીંયા હે એ કહેતા પહેલા એક શબ્દ મૂક્યો પરંતુ. 49મી કાથામાં એ બધા પરિણામને જાણવા માટે અસ્થિરૂપે હયાતરૂપે છે, પણ જાણવા માટે છે એમ કહ્યું હતું. અહીંયા કહે છે કે શુદ્ધ આત્મા એક જ ઉપાધેય છે, તેની અપેક્ષા એ પરિણામો એ આશ્રય કરવા યોગ નથી, લક્ષ્ય કરવા યોગ નથી, આત્મમુક્તિ કરવા યોગ નથી, માટે તે હે છે. શુદ્ધ નિશ્ચિને મળે એટલે અંતર સન્મુખ થઈ અને જ્ઞાયકની સન્મુખ થઈ અને જાણનારને જયારે જાણે છે, જ્ઞાન જ્ઞાન જાણનારને જાણે છે, પર્યાયને જાણવાનું બંધ કરે છે. શું કહ્યું, આ પર્યાયના ભેદો જે પરજવે છે ને એને જાણવાનું બંધ કરે છે, જ્ઞાન અભિમુખ થાય અને એકલો જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાનમાં સ્નેહપણે ધ્યાનમાં ધ્યેયપણે જણાય. એના બળે તેવો હે છે. એટલે આત્મા ઉપાધેય થાય છે ત્યારે પર્યાય ઉપાધેય થતી નથી, પર્યાય ઉપાધેય થતી નથી એટલે હે થઈ જાય છે, હે થાય છે એટલે આત્મબુદ્ધિ છૂટી જાય છે, એકત્વ બુદ્ધિ છૂટી જાય છે, એને હે થયું કહેવામાં આવે. પરંતુ શબ્દ ભીખો છે, પરંતુ પરિહાર કરે છે વ્યવહારનો, પરંતુ શુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચયની વાત નથી અહીંયા. એવા વ્યવહારના કથનો અશુદ્ધ નિશ્ચયની કે આમ છે તેમ છે. શુદ્ધ નિશ્ચયની ના મળે એટલે કે જે જ્ઞાનનો માત્ર વિષય એકનો સામાન ચિદાનંદ આત્મા ચૈતન્ય પરમાત્મા જળહળ જ્યોતિ જ એ જ્ઞાનમાં જણાય છે. એ જ્ઞાનમાં પરિણામ ગણાતા નથી, પરિણામનું લક્ષ છૂટી જાય છે. એવી અંતર્મુખ સ્થિતિના કાળે અંતર્મુખથી જોતા પરિણામનું લક્ષ છૂટી જાય છે, માટે પરિણામમાં આત્મબુદ્ધિ છૂટી માટે એને એ કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચિંતને બળે તેવો હે છે, તેવો એટલે 49મી કાથામાં જેને ઉપાધેય કહ્યું તેને હે, હે એટલે ઉપેક્ષાવાચક શબ્દ છે. ઉપેક્ષા છે, મારું સ્વરૂપ નથી, એ વિભાવ ભાવ મારા નહીં, એનું નામ હે, એને ઉપેક્ષા કહેવામાં. અને જેનું લક્ષ થાય છે તેની જ અપેક્ષા છે. અપેક્ષા ને ઉપેક્ષા, અપેક્ષા એટલે શુદ્ધાત્મા જ હું છું એમ અંતર સન્મુખ થઈને જ્યારે જ્ઞાને જ્ઞાયકને માં અહમ થઈને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ કર્યો તે કાળે અનાદિકાળથી પર્યાય દ્રષ્ટિ હતી, પર્યાયનું લક્ષ દક્ષને પક્ષ હતો એ છૂટીને શુદ્ધ આત્માનું લક્ષ દક્ષને પ્રત્યક્ષ અનુભવ થાય છે, ક્યારે તે અપેક્ષા એને હે કહેવામાં આવે છે. સાકારણથી એ છે, હવે હેયનું કારણ પૂછે છે શિષ્યના મુખમાં પ્રશ્ન કર્યો સ્પષ્ટીકરણ કરવા માટે. હે શા માટે કહો છો? આ ચૌદ ગુણ સ્થાન, બારગણા સ્થાન, જીવ સમાસ, એને હે શા માટે કહો છો? હેયનું કારણ પૂછે છે, એનું લક્ષ શા માટે છોડાવો છો? કેમ કે પ્રમાણમાં દ્રવ્ય પર્યાય બે જણાય છે અમને, અનેક પ્રકારના કર્ક અને કુતર્કે ચડી જાય છે, એને વસ્તુ હાથમાં આવતી નથી. અમને બધી ખબર છે, તું અમને શું બતાવત કે પ્રમાણમાં દ્રવ્ય પર્યાય બે જણાય છે? તું અમને શું શીખવા માંડે? તું સાંભળતો ખરો, તારી પાસે પ્રમાણ જ્ઞાન નથી. પ્રમાણ જ્ઞાનનો જન્મ અનુભવ કાળમાં થાય છે. અને દ્રવ્ય પર્યાય બે ક્યાં એક સમયે જણાય છે? સાકારણથી હે છે. માર્મિક વાતો બધી છે 50 મંદની ગાથામાં. એક મુમુક્ષુને વિકલ્પ પૂછ્યો કે હવે આ ગાલી ગાલી ગાથા આવે છે અને ધીમે 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 આવશે તો 50 ગાથા રહી જશે. 50 ગાથા રહી જશે, કારણ કે અમે તો થોડા દિવસ માટે ચંદુભાઈ ના આવે ત્યાં સુધી વાત કરીએ. દાખલા તરીકે હા એમ કરો, કઈ મને સવારે હવે વાંધો નથી. મને હવે પહેલા શું હતું કે પગના દુખાવાને કારણે 10 વર્ષ બહુ પહેલા ગયા, હું બેસી શકતો નહોતો. ખુરશી ઉપર બેસાયની એવી મારી સ્થિતિ હતી. નથી હવે બે પ્રકારના રોગ ચાલ્યા ગયા છે, અને મેં જોયું કે સવારના પણ 50 મિનિટ ચાલે છે, થાક લાગતો નથી. સમજી ગયા? એટલે જેમ બધાને યોગ લાગે એમ કરજો. એ છે કે પ્રભુ એકવાર આત્માની વાત તે સાંભળતું સાંભળી નથી હો, સાંભળી નથી એમ કે છે સંતો. અભિમાન કરિશ્મા કે મેં શાસ્ત્રો વાંચ્યાને 45 વર્ષ ગુરુદેવની વાણી સાંભળી છે. રેવા દેજે, તે સાંભળી નથી. સાંભળી એનું નામ કહેવાય કે એના વાચ્ય તરફ જઈને અનુભવ કરી લઈએ, એને ખરેખર સાંભળ્યું કહેવામાં આવે છે. આ વિષય જ્ઞાનના ઉઘાડનો, ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડનો, આ શાસ્ત્ર જ્ઞાનનો વિષય નથી ભાઈ. આ તો કોઈ અપૂરો વાત બહાર આવી ગઈ છે, હું જાણતો જ નથી. ગારો થઈ જજે. આ ગણધર પ્રભુ 12 અંગના ધણી કે છે, આમ બેઠા છે સભામાં, હોય ના વજીર તીર્થંકરની સભામાં ગણધર ભગવાન બેઠા હતા. ગૌતમ પ્રભુ ક્યાં આપનું કેવળ જ્ઞાન અને ક્યાં અમારા છદ્મસ્થનું સમુદ્રમાં બિંદુ પણ, સમુદ્ર ક્યાં કેવળ જ્ઞાનનો ને ક્યાં આ ગણધર ભગવાનને એટલી નમ્રતા છે તો મુમુક્ષુને નમ્રતા હોય હોય ને હોય જ હોવી જ જોઈએ. હું જાણું છું એ કાઢી ના તો કાંઈ જાણતો નથી. જ્યાં સુધી આત્માને જાણ્યો નથી ત્યાં સુધી કાંઈ, પછી જેને આત્મા જાણ્યો તેને બધું જાણ્યું. એ પણ અપેક્ષાથી છે, એ પણ અપેક્ષાથી છે. આ તો કોઈ શાસ્ત્ર છે એની કે વારી જઈએ અમે એના પર વારે છે. શુદ્ધ આત્મામાં ખેરી બાબત આવે છે. જો તું આંખ ઉગાડ, રૂચિની આંખ, રૂચિની આંખ ઉગાડ, આંખ નહીં રૂચિની આંખ ઉગાડ, અને અખેરીમાં શુદ્ધ આત્મા પરિણામથી ભિન્ન બતાવીએ છીએ. અને પરિણામ એ શા માટે કહીએ છીએ એનું કારણ પૂછે છે શિષ્ય, એને ઉત્તર આપે છે. કારણ કે તેઓ બહુવચન છે ને, પરિણામો અનેક પ્રકારના. આત્માનો આત્મા અનેક પ્રકારે નથી, આત્માનું વિશેષણ એક છે, પર્યાયનું વિશેષણ અનેક છે. અનેક એટલે તેઓ બહુવચન. આપણે બહુ ભણેલા નથી, કંઈ થોડું થોડું. તેઓ પરિણામ માત્ર પર સ્વભાવો છે. આ મારો સ્વભાવ, આ એ સ્વર્ગ છે મારો સ્વભાવ નહીં, પર સ્વભાવો છે, પર સ્વભાવો છે. એ આવ્યું તું કે નાશવાન પામવા જો ભાવો, એનાથી ભગવાન આત્મા દૂર છે. 38મી ગાથાના કળશમાં આવ્યું તું, જો કાઢો. આત્મા દૂર એટલે રહી છે, આવ્યું તો શાંતિભાઈ અડત્રીસમી ગાથા વાંચો છો? અડત્રીસમી કે કઈ? હા બરાબર, અડત્રીસમી પછીની શ્લોક, 54 નંબરનો શ્લોક છે. સર્વ તત્વોમાં જે એક સાર છે, આ સારમાં સાર તો એક શુદ્ધાત્મા છે, ઉપાધિ છે. સર્વ તત્વોમાં જે એક સાર છે, પછી આગળ જે સમસ્ત નાશ પામવા યોગ સમસ્ત લીધા આપણે બાકી રાખ્યું. પ્રમાણના પક્ષવાળાને ન બેસે, સુધરીના પક્ષમાં આવ્યો હોય ને બેસી જાય. બેસી તો જાય પણ પક્ષાતિક્રાંત થઈને આત્મામાં બેસી જા, એવી વાત છે. જે સમસ્ત નાશ પામવા યોગ ભાવોથી દૂર છે ભગવાન આત્મા, દૂર એટલે રહી છે, અવિનાશી છે આત્મા. નાશ પામવા યોગ જે ભાવો છે એનાથી દૂર નામ મારો આત્મા રહી છે, અનાદિ અનંત. હું તો અવિનાશી છું, આ નાશ થાય હું નહીં. સંયોગની વાત અધ્યાત્મમાં કરતા નથી, દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદનાની વાત ચાલે છે. દ્રવ્ય આત્મા તે સ્વદ્રવ્ય અને પરિણામ તે પરદ્રવ્ય, મોક્ષની પર્યાયનો ભેદ પરદ્રવ્ય છે. ભેદ હો ભેદ, હા તેવો પર સ્વભાવો છે. એ શા માટે એનો પ્રશ્ન આવ્યો, એની ઉપેક્ષા શા માટે કરવી, એનો લક્ષ શા માટે છોડી દેવું, એનું અવલંબન શા માટે ન લેવું, એનું આલંબન શા માટે ન લેવું પર્યાયનું, એનું શિષ્ય કારણ પૂછે છે. પ્રભુ સાંભળ, એ વાતે આવી હતી, ત્રણ આલંબન ધનમુક્તા એ પણ આવી હતી વાત, આવી હતી કે નહીં? કાઢો તો ખરા, કાઢો ને આપણે જોઈએ. એમાં 49 ટીકા જો, જો હા 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 હા, માલ ફેર્યો છે આમાં તો નીચે, હા ફૂટનોટમાં છે જો, હા ફૂટનોટમાં. વ્યવહાર લઈના વિષયોનો આશ્રય, આલંબન, વલણ, એની સન્મુખતા. અરે પર્યાયની સન્મુખતા છોડી દે, છોડ. પર્યાય છે કે નથી હું જાણતો નથી, એક વાર તો એ છે એને થાપા કરો, કાંઈ માં નથી એને હું જાણતો નથી, હું છું બસ. આવી જાય ને એક વાર અંદર, આલંબન વલણ સન્મુખતા ભાવના, પર્યાયની ભાવના ન હોય, દ્રવ્યની ભાવના હોય ભાઈ. છે બે મિક્ષરી કાલે લીધું, એમાં કઈ દીધો ટાઈમ તો છે આપણે, કારણ કે તેઓ હા છે 9 સુધી છે, બરાબર 9 સુધી છે, 12 થી ઘણી. કારણ કે તેઓ તેવો એટલે પરિણામ માત્ર વર્ત સ્વભાવો છે, મારો સ્વભાવ નથી, કર્મગ્રદ ભાવો છે, કર્મ સાપેક્ષ ભાવો છે. હું તો કર્મથી પણ નિરપેક્ષ અને કર્મગ્રદ પરિણામથી પણ નિરપેક્ષ, જુદે ને જુદો. આ અનાદિ અનંત પરિણામ ભલે હોય પણ પરિણામ મારા સ્વભાવમાં પ્રવેશી શકતા નથી. ઉપરથી થાય છે ને ઉપરથી જાય છે, ઉપર થાય છે ને ઉપરથી પાછા જાયરા જાય છે. સમુદ્રના મોજા ઉપરથી થાય ને ઉપરથી જાય. સમુદ્ર તો ધ્રુવ શાશ્વત એવો ને એવો સમતળ રહેલો છે. તેવો પર સ્વભાવ છે, આ મારો સ્વભાવ નથી. આ નવ તત્વના ભેદ એ મારો સ્વભાવ નહીં, એ બધા પર સ્વભાવો છે. અને પર સ્વભાવો છે, પેલા હેયનું પૂછ્યું, હેયનું કારણ પર સ્વભાવો છે. કિશોરભાઈ, હેયનું પ્રશ્ન પૂછો તો હે કેવા પહેલા શું કહ્યું કે પર સ્વભાવો છે એક, અને પર સ્વભાવો છે અને તેથી જ સમ્યક એકાંત કથનથી સ્વદ્રવ્ય ને કથનથી પરદ્રવ્ય નો નાશ કરવા માટે જો સમ્યક એકાંતનો દ્યોતક છે, વિભ્રમાણનો દ્યોતક છે, જે સમ્યક એકાંતનો દ્યોતક છે, વિ અનેકાંતનો દ્યોતક છે, જે સમ્યક એકાંતનો દ્યોતક છે. અને તેથી જો પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે, માટે તે મારે માટે પરદ્રવ્ય છે, મારે માટે સ્વદ્રવ્ય નથી. એનું અવલંબન લેતા મને સુખની પર્યાય પ્રગટ થતી નથી, દુઃખની પર્યાય, ચાર ગતિની પર્યાય પ્રગટ થાય છે. અવલંબન લીધું પર્યાયનું અનંત કાળથી, પણ મોક્ષ થયો નહીં. ને દ્રવ્યનું અવલંબન એક સમય માત્ર લીધું નથી જીવે. અનાજી મિથ્યા દ્રષ્ટિ અપેક્ષાએ કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ પર બેઠા હોય એ નવો એવું નહીં. શું કહ્યું પ્રભુ? આ તો પ્રભુના ઘરની વાત, સિમંદર ભગવાનની વાત. અહીંયા આવી ગઈ સૌરાષ્ટ્રમાં કુંદકુંદ ભગવાન વાણીને લાવ્યા. શાસ્ત્રો લેખા એ વખતે ગુરુદેવ ક્યાં હતા? વિરાજતા હતા. તેવો પર સ્વભાવ છે અને તેથી જો છે ને પી નહીં, પી પ્રમાણ જ્ઞાનનું છે વચન. અને જો સમય કે કાન પીમાં અનેકાંત આવે, આમ પણ છે ને આમ પણ પી હિન્દીમાં છે. એટલે હી ગુજરાતીમાં જ એટલે જ, હિન્દીમાં હી ને અહીંયા જો, ઓમાં હી ને બી, ઓમાં હિન્દીમાં શું આવી ને બી. પ્રભુ આ વાત તો કોઈ અંતરની બહાર આવીને અનુભવી પુરુષાસ્ત્ર લખી ગયા છે. અપનાવી લે ને અપનાવી લે, વખત ચાલ્યો જાય છે. રોકાવા જેવું ક્યાંય નથી. હવે અનંતકાળ ગયો. તેવો પરસ્વભાવો છે અને તેથી જ કારણ આપીને પરદ્રવ્ય સિદ્ધ કરે છે. પેલા કારણ આપ્યું કે પરદ્રવ્ય કેમ? એ પરસ્વભાવ છે, માટે તેવો તેથી જ પરદ્રવ્ય છે. તો એકાંત થઈ જશે, સમય કે એકાંત થશે, તને અનુભવ થશે. ભાઈ તને કઈ ખબર શું સમય કે એકાંત ને શું મિથ્યા એકાંત ને? તને કઈ ખબર અનેકાંતિક જ્ઞાન પણ સમય કે એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એવું કરી નથી. પ્રમાણ પૂજ્ય નથી. પ્રમાણમાંથી જે નિશ્ચય નહીં કાઢે છે કે જીન વચનમાં કુશળ છે. આ સમર્થ આચાર્યનું એક વચન છે કાર્તિકનો પ્રેક્ષા. પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી જે નિશ્ચય નહીં કાઢે છે તે જીન વચનમાં કુશળ છે. મુસંબી લઈને એમાંથી રસ કાઢે તે કુશળ છે. આમાં મુસંબી ખાય તે કુશળ. એ તો દોર થાય. શું કહ્યું? આ તો સજાગ થવા માટેની વાત છે. તેવો પરસ્વભાવો છે અને તેથી પરદ્રવ્ય છે. તે કારણે તે તત્વ એ છે. હવે ઉપાધિ તત્વની વાત કરે છે. હે તત્વની વાત કરી પૂરી થઈ ગઈ. હે ને ઉપાધિ બે કહ્યું છે ને વકાળામાં, કે હું આ ગાથામાં હે છું ને ઉપાધિ છું, એ બે તત્વની વાત મારે કેવી છે. હવે હે તત્વની વાત કહેવાઈ ગઈ. હવે ઉપાધેય તત્વની વાત કહે છે કે ઉપાધેય તો શુદ્ધાત્મા છે, પણ શુદ્ધાત્માનું સ્વરૂપ શું? જે ધ્યેયનું સ્વરૂપ બતાવ્યું એમ ઉપાધિનું સ્વરૂપ પણ બતાવે છે. શરૂઆત કરે છે અહીંથી. જો મૂર્તિ સહિત છે એ પહેલો શબ્દ ના લીધો. એક એક વાતમાં માલ હોય છે. પેલા રહીથી ઉપર્યા, વિભાવ ગુણ પર્યાયથી આત્મા રહી છે. પેલા નાસ્તિથી કે આ નાસ્તિથી કેમ? કે તને એનો પક્ષ છે, મારામાં જે પર્યાયથી હું સહિત છું એવા પક્ષવાળા જીવને એનો પક્ષ છોડાવવા માટે પેલા નાસ્તિથી વાત કરે છે કે વિભાવ ગુણ પર્યાયથી તારો આત્મા રહી છે. જા પણ સહિતથી વાત કરો ને, કે રહીતનું ભાન થશે. ખરેખર તો શું છે એમાં? મર્મ છે. કે કોઈ નિકટભવી જીવ સમ્યકની સન્મુખ થાય છે સમ્યક થવા પહેલા નિકટભવી જીવ સમ્યક સન્મુખ થાય છે સમ્યક દર્શન થવા પહેલા ત્યારે એની સ્થિતિ કેવી હોય છે એનું આમાં ધ્યાન કરાવે છે કે પેલા અસ્તિત્વવાદ ન કરતા આત્માનું સ્વરૂપ નાસ્તિકથી સમજાવે છે અને એ લાયક પ્રાણી હમણાં સમ્યક થવાનું છે થોડા વખતમાં તો એવો જીવ એના વાચ્યને સમજી જાય છે. હા, રહીતથી કેમ સમજાવે છે કે હું મારા આત્માને પરિણામથી સહિત માની રહ્યો છું, માટે મારા ઉપર કરુણા કરીને પ્રભુ મને રહીતથી વાત સમજાવે છે. પણ જ્યાં એ રહીતથી વાત સમજે છે ત્યાં અવ્યક્તપણે એ આત્મામાં આવી જાય છે. શું કહ્યું? હા, જે જીવને સમ્યક થવાનું હોય, સમ્યકની સન્મુખ થઈ ગયો હોય, એવા જીવોને આત્મા પ્રમત્ત અપ્રમત્ય રહિત છે ત્યાંથી શરૂઆત કરી, એવો એક ન્યાય ભાવ, ત્યાંથી નાસ્તિકની વાત કરી. અહીંયા પણ નાસ્તિકની વાત કરે છે. નાસ્તિકની વાત કરવાનું પ્રયોજન એ છે કે એ પોતાના આત્માને વિભાવ પર્યાયથી અનાદિકાળથી સહિત માની બેઠો છે, એને રહીતથી વાત સમજાવે છે ત્યારે અનંતગુણથી સહિત છે આત્મા, એવો અવ્યક્તપણે એને આત્મામાં આવી જાય છે. હા, કેમ કે કોના જોડે રહીત કહ્યું એને હજી અનુભવ તો થયો નથી. સર્વ વિભાવ ગુણપ્રિયાથી રહીત, પેલા અસ્તિત્વની વાત કરો ને, સાંભળતું જ્ઞાનીને શિખામણ ન દે, જ્ઞાનીને શિખામણ દેવા જેવી નથી. આ નાસ્તિકથી કેમ વાત કરી કે હું મારા આત્માને પરિણામથી સહિત માની બેઠો છું, એટલે મારું મિથ્યાત્વ રહી ગયું છે અને મારા મિથ્યાત્વનું કારણ જ્ઞાની સમજી ગયા. જ્ઞાનીના જ્ઞાનમાં મારો દોષ ખ્યાલમાં આવી ગયો એને કે આ જીવ પરિણામથી સહિતના પક્ષમાં ઉભો છે, એટલે એને નાસ્તિકથી વાત કરે કે તારો આત્મા પરિણામથી રહીત છે. પછી શિષ્ય એમ પૂછતો નથી, એમ કહેતો પણ નથી કે હું સેનાથી સહિત છું, પેલા અસ્તિની વાત કરો. લાયક જીવ પ્રશ્ન કરે જ નહીં. આ ત્યાં ક્યાં પૂર્ણવિરામ કર્યું છે એને? રહીતમાં પૂર્ણવિરામ છે કર્યું? વાંચવાની પણ શૈલી જુદી, સાંભળવાની પણ શૈલી જુદા પ્રકારની. હા હા હા, એના મોઢા જુદા પ્રકારના હોય. બાપ, ભાઈ, બાપુ જેને પોતાનું હિત કરી લેવું છે. હા હા, કે રહીત તારો આત્મા, પ્રભુ આ રહીતથી કેમ તમે સમજાવો છો કે તું તારા આત્માને પરિણામથી સહિત માની બેઠો છો? એ મિથ્યાત્વનું શલ્ય છે. એ મિથ્યાત્વ ગાળવા માટે, શું કહ્યું? ગાળવા માટે રહીત અને ટાળવા માટે સહિત, એ બે વાત હું કરવાનો છું ઉતાવળ કરમાં. આવી વાતો ટેપો મીડિયાને ઓળિયા પર ઉતરે, આ ફોરેનવાળાની ડિમાન્ડ છે, એના ઉપર કાગળ આવે છે કે મને ટેપોનું કોપી કરીને મોકલો. હા, બરકાય ઉપર દેશ વિદેશમાં બધી જગ્યાએ કોપી કરીને મોકલે છે. તેઓ પરસ્વભાવ અને તેથી પરસવે છે સર્વ વિભાવ ગુણક્રિયાથી રહી. આ સહિત માની બેઠો છે એને રહીતનો પાઠ આપે છે. પણ રહીતનો પાઠ આપ્યા પછી હમણાં જ સહિતની વાત કરશે. આ રહીત હવે આગળ શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ સૌંદર્ય ઉપાધિ છે. અસ્થિની વાત કરી, અસ્થિનો વિસ્તાર જે કરશે વિભાવ ગુણ ક્રિયાથી રહી, એક જેનાથી સહિત શુદ્ધ અંતરત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. હવે સ્વદ્રવ્યમાં શું છે? સ્વદ્રવ્યમાં શું છે? સ્વદ્રવ્ય ઉપાધિ કહ્યું, પણ સ્વદ્રવ્યમાં છે શું? કાંઈ એમાં માલ ભીરો છે? ભાવો તારામાં બ્રહ્માંડના ભેડા, હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના ભેડા. આપણા પંડિતજીનું કવિતા બહુ સરસ છે. શુદ્ધ અંતર સ્વરૂપ સૌદર્ય ઉપાધિ છે. હવે સૌદર્યમાં શું છે? સૌદર્ય ઉપાધિ એટલે શું? વાંચી જાય પછી કાલ વિસ્તાર કરશું, ટાઈમ થઈ ગયું. ખરેખર ખરેખર એટલે સત્યાર્થ રૂપે જોવામાં આવે તો, ખોટી વાત હવે રહેવા દો, ખોટી વાત નથી કરતા. ખરેખર એટલે સત્યપણે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ, સુખાત્મક, શુદ્ધ અંતત્વ સ્વરૂપ, આ સૌદર્યનો આધાર એટલે આ ગુણોનો આધાર. શું કહ્યું? આનો વિસ્તાર કાલ બહુ આવશે. માવશે આમાં ગુરુદેવે કહેલી વાત મેં સાંભળી છે પ્રત્યક્ષ, હું કહીશ. ગુરુએ કહેલી વાત આપને બધાને સંભળાવીશું. સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્ય. અહીંયા સ્વદ્રવ્યનો અર્થ ગુણો લેવા, સ્વદ્રવ્યનો અર્થ હવે શીખાડી દેવે ન લેવું. સ્વદ્રવ્યનો હવે આધાર, ગુણોનો આધાર ગુણી છે, ગુણો ગુણીને આધારે છે. પર્યાયથી તો રહી છે, એટલે પર્યાય દ્રવ્યને આધારે છે એ વાત તો કાઢી નાખી, પણ અનંત ઊંચી તો સહિત છે અને ગુણોને ગુણીનો એટલે પરમ પારિણામિક સ્વભાવમાં સ્વદ્રવ્યનો આધાર છે. આધાર શું છે? સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર ભગવાન પરમાત્માને આધારે આ સહજ જ્ઞાન દર્શન ચરિત્ર સુખ એવા શ્રીકાળી ગુણો ગુણીને આધારે રહેલા, પર્યાયને આધારે ગુણ નથી. ગુણીને આધારે ગુણ છે પણ ગુણભેદ નથી. અભેદ અભેદ વસ્તુ છે, ભેદથી સમજાવે છે. Okay, thank you.